એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક અને એવા વિચારકની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમણે જીવનના કેટલાક મોટા મૂળભૂત સવાલો સાથે સીધી વાત કરી છે.
જી હા, આજે વાત થશે આલ્બેર કેમ્યુ અને તેમના બહુ જ પ્રખ્યાત નિબંધ સિસિફસની દંતકથાની. એમ કે આ એવું પુસ્તક છે જે પૂછે છે, શું આ જીવન ખરેખર જીવવા જેવું છે, અને જો હોય તો કઈ રીતે?
અને જુઓ, આ સવાલ આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતાં પણ વધારે. ઘણીવાર આપણને આસપાસ બધું આમ અર્થિન જેવું ખાલી ખાલી લાગે છે, ખરું ને?
બરાબર, જાણે જૂના જવાબો હવે કામ નથી આવતા.
હા, આવા સમયે કેમ્યુ આપણને એક જુદો જ રસ્તો ચીંધે છે, વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અને છતાં પૂરા જુસ્સાથી જીવવાનો રસ્તો.
બિલકુલ, તો ચાલો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે વિચારો આપ્યા. આલ્બેર કેમ્યુ કોણ હતા તેઓ?
આલ્બેર કેમ્યુ, જેમનો સમયગાળો 1913 થી 1960 રહ્યો, ફ્રેન્ચ અલ્જીરિયન લેખક હતા, ફિલોસોફર, નાટ્યકાર, પત્રકાર, ઘણું બધું. અને જાણવા જેવી વાત એ છે કે માત્ર 44 વર્ષની ઉંમરે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર, ઇતિહાસમાં બીજા સૌથી યુવાન.
પણ એમને ખાલી એકેડેમિક ફિલોસોફર કહેવાય યોગ્ય નથી. એમનું જીવન અને એમના વિચારો એ બંને જાણે એકબીજામાં ગૂંથાયેલા હતા. એમનો જન્મ અલ્જીરિયામાં થયેલો એક ગરીબ મજૂર પરિવારમાં.
એટલે જીવનનો સંઘર્ષ નાનપણથી જોયેલો.
હા, અને પેલો ભૂમધ્ય સમુદ્રનો તડકો, દરિયા કિનારો, આ ભૌતિક જગત, એની સુંદરતા પ્રત્યેનો પ્રેમ એમના લખાણમાં વારંવાર ડોકાય છે. એટલે જ તેઓ વર્તમાન ક્ષણમાં આનંદ શોધવાની વાત પર ભાર મૂકે છે.
અને બીજું વિશ્વયુદ્ધ પણ ખરું ને? નાઝી કબજા સામેના ફ્રેન્ચ પ્રતિકારમાં એમની સક્રિય ભૂમિકા હતી. એ અનુભવોએ એમના વિચારોને વધારે ધારદાર બનાવ્યા હશે.
ચોક્કસ, બળવો, ન્યાય, જુલમ સામે લડવાની વાત, આ બધું એમના અનુભવમાંથી આવ્યું. એમનું દર્શન માત્ર પુસ્તકો વાંચીને નહીં, પણ જીવન જીવીને, સંઘર્ષ કરીને ઘડાયું હતું.
તેટલે જ એમને અસ્તિત્વવાદી લેબલ કરતા નિરર્થકતાવાદી કહેવડાવવું વધુ પસંદ હતું. એ કોઈ સહેલા જવાબ નહોતા સ્વીકારતા.
બરાબર, દિલાસો આપે એવા ભ્રમ એમને મંજૂર નહોતા. એમની પેલી નવલકથા ધ સ્ટ્રેન્જર, ગુજરાતીમાં કદાચ અપરિચિત કહી શકાય, એ પણ આ જ વિષયની આસપાસ છે. એમની પ્રામાણિકતા જ એમની ઓળખ હતી.
તો હવે પુસ્તક પર આવીએ, સિસિફસની દંતકથા. આનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે કેમની?
જુઓ, આ પુસ્તક એક એવા સમય માટે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ઓછી થઈ રહી હતી. પરંપરાગત રીતે જે વસ્તુઓ જીવનને અર્થ આપતી હતી, ધર્મ, સમાજના નિયમો, એ નબળા પડી રહ્યા હતા.
એટલે કે અર્થ ક્યાંથી શોધવો, એ સવાલ ઊભો થયો.
હા, અને કેમ્યુ કહે છે કે આ સ્થિતિમાં માણસ એક ખાસ લાગણી અનુભવે છે જેને તેઓ નિરર્થકતા, એબ્સર્ડિટી કહે છે. આધુનિક જીવનની આ એક મુખ્ય સમસ્યા છે એમ માને છે.
નિરર્થકતા એટલે શું? શું બધું નકામું છે, વ્યર્થ છે, એવો અર્થ?
ના ના, એટલું સીધું નથી. કેમ્યુ માટે નિરર્થકતા એ જગતની કોઈ સ્થિતિ નથી કે આપણા મનની અંદરની કોઈ લાગણી પણ નથી. એ તો એક ટક્કર છે, એક સંઘર્ષ.
સંઘર્ષ કોની વચ્ચે?
બે સત્યો વચ્ચે. એક તરફ છે આપણે માણસો, આપણી અંદર અર્થ શોધવાની, સ્પષ્ટતા મેળવવાની, દરેક વસ્તુ પાછળ કોઈ હેતુ હોય એવી એક ઊંડી જન્મજાત ઈચ્છા છે.
હા, આપણે હંમેશા પૂછતા રહીએ છીએ, આવું કેમ થયું, આનો મતલબ શું?
બરાબર. અને બીજી તરફ છે આ બ્રહ્માંડ, જે આપણી આ બધી પૂછપરછ સામે કેવું છે, એકદમ ચૂપ, ઉદાસીન, અતાર્કિક. એ આપણને કોઈ તૈયાર અર્થ આપતું નથી.
એટલે આપણે જવાબ માંગીએ છીએ અને સામેથી માત્ર મૌન મળે છે.
બસ, આજ આ બે વચ્ચેનો જે મેળ નથી ખાતો, જે અસંગતતા છે, જે ટક્કર છે, એ જ છે નિરર્થકતા.
સમજાયું. તો પછી આ નિરર્થકતાનો સામનો કઈ રીતે કરવાનો? જો એ વાસ્તવિકતા હોય તો કેમ્યુ શું રસ્તો બતાવે છે?
કેમ્યુ મુખ્યત્વે બે રસ્તાઓને નકારે છે. પહેલો, શારીરિક આત્મહત્યા, એટલે કે નિરાશ થઈને જીવન જ ટૂંકાવી દેવું. એ કહે છે કે આ નિરર્થકતાથી ભાગી જવું છે એનો સ્વીકાર નથી.
અને બીજો રસ્તો?
બીજો રસ્તો છે જેને કેમ્યુ દાર્શનિક આત્મહત્યા કહે છે. આ થોડો ગૂઢ શબ્દ છે, પણ એનો મતલબ છે કોઈક વસ્તુમાં આંધળો વિશ્વાસ મૂકી દેવો, કોઈ ધર્મ, કોઈ વિચારધારા, કોઈ ઈશ્વર અને એ વિશ્વાસના આધારે નિરર્થકતાના સવાલને ટાળી દેવો.
જાણે કે આંખ બંધ કરી દેવી.
હા, કેમ્યુ કહે છે કે આ બૌદ્ધિક રીતે પ્રમાણિક નથી. જો નિરર્થકતા વાસ્તવિકતા છે તો તેનો સામનો કરવો જોઈએ, તેનાથી ભાગવું ન જોઈએ.
તો પછી કરવું શું? જો આત્મહત્યા પણ નહીં અને આંધળો વિશ્વાસ પણ નહીં તો
રસ્તો છે સ્વીકાર. એ સત્યને કબૂલવું કે હા, આપણી અર્થની શોધ અને જગતની ચૂપકીદી વચ્ચે તણાવ છે અને આ તણાવ સાથે જીવવાનું છે. ભાગી છૂટવામાં નહીં, પણ એ તણાવને સતત જીવંત રાખવામાં જ ખરી માનવતા છે, એમ કેમ્યુ માને છે.
અને આ સ્વીકારમાંથી કંઈક નવું જન્મે છે.
હા, કેમ્યુ કહે છે કે આ સ્વીકૃતિમાંથી ત્રણ મહત્વની બાબતો આવે છે, બળવો, સ્વતંત્રતા અને જુસ્સો. આ ત્રણ મળીને નિરર્થક જીવન જીવવાની રીત બને છે.
એટલે મૂળ સવાલ પર પાછા ફરીએ, શું જીવન જીવવા જેવું છે? તો કેમ્યુનો જવાબ સ્પષ્ટ હા છે, પણ એક શરત સાથે.
શરત એ કે તમે જીવનની આ અંતર્ગત નિરર્થકતાને સ્વીકારો અને પછી પૂરી સભાનતાથી, બળવા સાથે, સ્વતંત્રતાથી અને જુસ્સાથી તેને જીવો, ત્યારે એ વધુ તીવ્ર અને પ્રમાણિક બને છે.
ચાલો આ ત્રણ બાબતો, બળવો, સ્વતંત્રતા, જુસ્સો અને પુસ્તકના બીજા વિચારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ. પુસ્તકનો પહેલો ભાગ છે એક નિરર્થક તર્ક.
હા, અને એની શરૂઆત જ બહુ ઉશ્કેરણીજનક વાક્યથી થાય છે. ફક્ત એક જ ખરેખર ગંભીર દાર્શનિક સમસ્યા છે, અને તે છે આત્મહત્યા. કેમ્યુ સીધું જ કહે છે કે જીવન જીવવા યોગ્ય છે કે નહીં તે નક્કી કરવું એ જ ફિલોસોફીનું મૂળ કામ છે, બીજું બધું પછી.
બહુ જ સીધી વાત. અને આ ભાગમાં તેઓ એ પણ સમજાવે છે કે આ નિરર્થકતાની લાગણી આપણને ક્યારે અને કેવી રીતે થાય છે. રોજિંદા જીવનની યાંત્રિકતા, પેલી ઘટમાળ,
પાછા આવો, ખાઓ, સૂઈ જાઓ, ક્યારેક અચાનક સવાલ થાય કે આ બધું શા માટે. સમયનું વહી જવું, વૃદ્ધ થવું, મૃત્યુનો વિચાર, આ બધું આપણને પેલી જગતની ચૂપકીદીનો અહેસાસ કરાવે છે.
ક્યારેક પ્રકૃતિ પણ અજાણી લાગે નહીં, એની ભવ્યતા, એની ઉદાસીનતા.
બરાબર, આ બધી ક્ષણો છે જ્યારે નિરર્થકતાનો પડદો ઉચકાય છે. અને અહીં જ કેમ્યુ પેલી દાર્શનિક આત્મહત્યાની ટીકા કરે છે. તેઓ કિર્કેગાર્ડ, હુસેર જેવા બીજા ફિલોસોફરોનું વિશ્લેષણ કરે છે.
શું કહે છે એમના વિશે?
તેઓ કહે છે કે આ લોકોએ નિરર્થકતાને ઓળખી તો ખરી, એનો અનુભવ પણ કર્યો, પણ પછી છેવટે તેઓએ એક વિશ્વાસની છલાંગ લગાવી દીધી. કોઈક પરમતત્વ, ઈશ્વર કે કોઈક બીજો ઉકેલ સ્વીકારી લીધો, જેણે એમના માટે નિરર્થકતાના તણાવને ઓછો કરી દીધો.
પણ કેમ્યુ માટે આ સમાધાન સ્વીકાર્ય નથી. એ કહે છે કે બૌદ્ધિક પ્રામાણિકતા એ જ છે કે આ વિરોધાભાસ સાથે જીવવું, તેને સ્વીકારવું.
હા, અને એટલે જ શારીરિક અને દાર્શનિક આત્મહત્યા બંનેનો ઇનકાર કર્યા પછી નિરર્થકતા સાથે જીવવાથી પેલી ત્રણ બાબતો આવે છે. પહેલી, બળવો,
રિવોલ્ટ.
બળવો એટલે શું? કોની સામે?
આપણી પોતાની સ્થિતિ સામે, આપણી નશ્વરતા, આપણી મર્યાદાઓ અને જગતની અર્થહીનતા સામે એક સતત સભાન વિદ્રોહ. આ કોઈ હિંસક ક્રાંતિ નથી, પણ એક માનસિક વલણ છે. શરણાગતિ ન સ્વીકારવી, સતત એ તણાવ સાથે મુકાબલો કરવો.
સમજાયું. અને બીજું હતું સ્વતંત્રતા, ફ્રીડમ. એ કઈ રીતે આવે?
જ્યારે તમે ભવિષ્યમાં કોઈ અંતિમ હેતુ કે પરલોકમાં મળનારા ન્યાયની આશા છોડી દો છો, ત્યારે તમે બંધનમાંથી મુક્ત થાઓ છો. તમે ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાન ક્ષણને પૂરેપૂરી જીવવા માટે મુક્ત બનો છો. આ એક પ્રકારની આંતરિક સ્વતંત્રતા છે.
અંતિમ પરિણામની ચિંતા વિના જીવવું.
હા, અને ત્રીજું છે જુસ્સો.
જો જીવનનો કોઈ પરમ અર્થ નથી અને જો ભવિષ્યની કોઈ ગેરંટી નથી, તો શું કરવું?
તો વર્તમાનને જ માણવું.
બરાબર. જીવનને શક્ય તેટલું તીવ્રતાથી જીવવું, શક્ય તેટલું વધુ જીવવું. જો કોઈ એક અનુભવ બીજા કરતાં વધુ સારો કે વધુ અર્થપૂર્ણ એવો કોઈ માપદંડ ન હોય, તો પછી અનુભવની સંખ્યા વધારવી, જીવનને માત્રાત્મક રીતે ક્વોન્ટિટેટિવલી ભરપૂર બનાવવાનો પ્રયાસ કરવો.
રસપ્રદ છે આ માત્રાત્મક નીતિશાસ્ત્રનો વિચાર. હવે બીજા ભાગમાં કેમ્યુએ નિરર્થક માનવીના કેટલાક ઉદાહરણો આપે છે. આ કોઈ આદર્શ વ્યક્તિઓ નથી, પણ
હા, એ લોકોના ચિત્રો છે જેઓ નિરર્થકતાની સભાનતા સાથે જીવે છે. જેમ કે ડોન જુઆન, ધ સિડ્યુસર. પ્રેમમાં સ્થિરતા કે ઊંડાણ શોધવાને બદલે તે જુદા જુદા પ્રેમાનુભવોની સંખ્યા વધારે છે.
દરેક સ્ત્રીને સમાન ઉત્કટતાથી ચાહે છે, જાણતા હોવા છતાં કે કોઈ એક પ્રેમ અંતિમ અર્થ નહીં આપે.
એનો જુસ્સો અનુભવોના ગુણાકારમાં છે.
બરાબર. બીજું ઉદાહરણ છે અભિનેતા ધી એક્ટર. એ મંચ પર થોડા કલાકોમાં તો સેંકડો જીવન જીવી લે છે. એ જાણે છે કે આ બધી ભૂમિકાઓ ક્ષણિક છે, ભ્રમક છે, છતાં એ દરેક ભૂમિકામાં પોતાનો પૂરો જુસ્સો રેડે છે.
એ પણ એક રીતે ઘણા બધા જીવન જીવી લે છે.
હા. અને ત્રીજું ઉદાહરણ છે વિજેતા, ધ કોન્કરર. આ એ વ્યક્તિ છે જે દુનિયાના સંઘર્ષોમાં ભાગ લે છે, રાજકારણ હોય, યુદ્ધ હોય. એ જાણે છે કે એની જીત કદાચ કાયમી નથી, બ્રહ્માંડના વિશાળ પટ પર એનું કોઈ ખાસ મહત્વ નથી,
છતાંય લડે છે.
હા, છતાંય માનવીય સંઘર્ષ માટે પૂરેપૂરો પ્રતિબદ્ધ રહે છે. એની ક્રિયા, એનું સંઘર્ષમાં ઉતરવું, એ જ એનો બળવો છે.
આ ઉદાહરણો નિરર્થક જીવન જીવવાની જુદી જુદી રીતો દર્શાવે છે. હવે ત્રીજો ભાગ, નિરર્થક સર્જન. કલા વિશે શું કહે છે કેમ્યુ?
કેમ્યુ માને છે કે કલા એ નિરર્થક ચેતનાનું એક ઉત્તમ પ્રાગટ્ય છે. સાચો નિરર્થક કલાકાર નિરર્થકતાને સમજાવવા કે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ નથી કરતો, એ તો માત્ર તેનું વર્ણન કરે છે.
એટલે કે એ તણાવને જાળવી રાખે છે, માણસ અને જગત વચ્ચેના સંઘર્ષને બતાવે છે.
બરાબર. કલાનું સર્જન કરવું એ પોતે જ એક બળવાનું સ્વરૂપ છે. એક અસ્તવ્યસ્ત, ઉદાસીન લાગતા જગતમાં કલાકાર પોતાની ચેતના અને ઈચ્છાશક્તિથી એક મર્યાદિત, આકાર પામેલી દુનિયા બનાવે છે. એ જાણે બ્રહ્માંડની ચૂપકીદી સામે માનવીનો જવાબ છે.
અહીં દોસ્તોયેવ્સ્કીનું ઉદાહરણ પણ છે ને?
હા, કેમ્યુ દોસ્તોયેવ્સ્કીની પ્રશંસા કરે છે કારણ કે તેમના પાત્રો ઈશ્વર અને અર્થના અભાવ સાથે સતત સંઘર્ષ કરે છે. એ નિરર્થકતાને બહુ સારી રીતે પકડે છે. પણ કેમ્યુ ટીકા પણ કરે છે કે અંતે દોસ્તોયેવ્સ્કી ખ્રિસ્તી ધર્મની આશાનો સહારો લઈને એ તણાવને ઉકેલી નાખે છે, જે કેમ્યુની દૃષ્ટિએ દાર્શનિક આત્મહત્યા જેવું છે.
એટલે કેમ્યુ માટે સાચી નિરર્થક કલા દિલાસો ના આપવી જોઈએ, પણ વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડવું જોઈએ.
ચોક્કસ.
અને હવે આવીએ સૌથી પ્રખ્યાત ચોથા ભાગ પર, સિસિફસની દંતકથા. આ મૂળ વાર્તા શું છે ફરી એકવાર યાદ કરાવીએ.
હા, ગ્રીક પુરાણકથા છે. સિસિફસ એક રાજા હતો જેણે દેવતાઓને છેતર્યા હતા, એટલે એમને સજા મળી. સજા શું? તો કે એક મોટો પથ્થર પહાડની તળેટીમાંથી ધક્કો મારી અને ટોચ સુધી લઈ જવાનો.
અને જેવો એ ટોચ પર પહોંચે
કે તરત જ પથ્થર પોતાના ભારથી ગબડીને પાછો નીચે આવી જાય, અને સિસિફસે ફરી નીચે જઈને ફરી પથ્થરને ઉપર ધકેલવાનો, અને આ ક્રમ શાશ્વતકાળ સુધી ચાલ્યા કરવાનો, ક્યારેય ન પૂરું થનારું, નિરર્થક, થકવી નાખનારું કામ.
કેમ્યુ આ વાર્તાને માનવીય સ્થિતિના રૂપક તરીકે જુએ છે. આપણું જીવન પણ ઘણીવાર આવું જ પુનરાવર્તિત, કષ્ટદાયક અને કદાચ અંતે નિરર્થક લાડતા સંઘર્ષોથી ભરેલું હોય છે. પણ પછી કેમ્યુ સિસિફસને સામાન્ય દુઃખી પાત્ર નહીં, પણ નિરર્થક નાયક, એબ્ઝર્ડ હીરો કહે છે. આ કઈ રીતે?
અહીં જ કેમ્યુનો સૌથી ધારદાર અને અનોખો મુદ્દો આવે છે. તે કહે છે કે સિસિફસ ખરેખર રસપ્રદ ક્યારે બને છે? જ્યારે પેલો પથ્થર ગબડી જાય છે અને સિસિફસ તેને ફરી લેવા માટે પહાડ પરથી નીચે ઉતરી રહ્યો હોય છે. એક ક્ષણે.
એક ક્ષણમાં શું ખાસ છે?
એક ક્ષણે, કેમ્યુ કહે છે, સિસિફસ પોતાની દશા વિશે, પોતાની સજાની નિરર્થકતા વિશે, પોતાના ભાગ્ય વિશે પૂરેપૂરો સભાન, કોન્શિયસ હોય છે. તેને કોઈ ભ્રમ નથી હોતો કે આ કામ ક્યારેક પૂરું થશે, કે આનો કોઈ અર્થ છે.
એ પોતાની વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છે પૂરી સ્પષ્ટતાથી.
આ જ ચેતનાની શક્તિ. બરાબર. અને આ સભાનતા જ તેને એક અનોખો વિજય અપાવે છે. કેમ્યુ તેને તિરસ્કાર કહે છે. તે પોતાની નિયતિને જુએ છે, સ્વીકારે છે, અને તેમ છતાં હાર માન્યા વગર તે ફરી એ પથ્થરને ઉપાડવા જાય છે. આ કરવું એ જાણે દેવતાઓએ આપેલી સજા અને પોતાના ભાગ્યોનો તિરસ્કાર કરવા બરાબર છે.
એટલે એની જે રોલ ભૂમિકા છે પથ્થર ધકેલવાની, એ તો નક્કી જ છે, દેવતાઓએ આપી છે. પણ હવે એનો ગોલ બદલાઈ જાય છે. ધ્યેય પથ્થરને ટોચ પર પહોંચાડવાનો નથી રહેતો,
પણ ધ્યેય બની જાય છે એ ભૂમિકાને સભાનતા, જાગૃતિ અને તિરસ્કાર સાથે નિભાવવાનો, પોતાની નિયતિ પર માલિકી સ્થાપવાનો. એ કહે છે, ભલે આ મારું ભાગ્ય છે, પણ હું તેને મારી શરતો પર જીવીશ.
વાહ, અને આ જ વિચાર કેમ્યુને એમના સૌથી પ્રસિદ્ધ અને કદાચ સૌથી ચોંકાવનારા નિષ્કર્ષ પર લઈ જાય છે. શિખરો તરફનો સંઘર્ષ જ માનવીના હૃદયને ભરી દેવા માટે પૂરતો છે. આપણે સિસિફસને સુખી કલ્પો જોઈએ.
સુખી? આટલા દુઃખમાં? જે પોતાની નિયતિને જાણ્યા પછી, તેને સ્વીકાર્યા પછી અને તેનો તિરસ્કાર કરીને તેના પર એક રીતે વિજય મેળવવાની ભાવનામાંથી જન્મેલું.
એ બળવામાંથી, એ અવજ્ઞામાંથી જન્મતો સંતોષ છે.
બરાબર. એ જાણે કહે છે, તમે મને આ સજા આપી પણ હું હાર્યો નથી. હું હજુય મારી ચેતના સાથે ઊભો છું. આ જ સિસિફસનું સુખ છે.
ખરેખર ખૂબ જ ઊંડો અને પ્રેરણાદાયક વિચાર છે. તો ચાલો આ આખી વાતચીતમાંથી જે મુખ્ય સંદેશાઓ કે વિષયો ઉભરી આવે છે તેને ટૂંકમાં તારવી લઈએ.
ચોક્કસ. પહેલો અને સૌથી પાયાનો સંદેશ તો એ જ કે નિરર્થકતા એ માનવીય સ્થિતિ છે, એક વાસ્તવિકતા છે. એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલી શકાય, પણ એક સત્ય છે જેની સાથે જીવવાનું છે. આપણે ત્યાં પણ જીવનની અનિશ્ચિતતાનો સ્વીકાર છે ને, એના જેવી વાત.
બીજો મુદ્દો મને લાગે છે કે બળવો એક જીવનશૈલી છે. સતત ના કહેતા રહેવું, શરણાગતિ સામે, નિરાશા સામે, સહેલા જવાબો સામે, આપણા રોજિંદા સંઘર્ષોમાં પણ એ કામને ગૌરવ સાથે કરવું, એ પણ એક બળવો છે.
ત્રીજું, જે થોડું સમજવું અઘરું લાગે પણ મહત્વનું છે, આશાથી મુક્તિ. એટલે કે કોઈ અંતિમ સ્વર્ગ કે ભવિષ્યમાં મળનારા સંપૂર્ણ ન્યાયની આશા છોડી દેવી. આનાથી શું થાય?
આપણું ધ્યાન વર્તમાન પર આવે, અત્યારે જે છે એને પૂરેપૂરું જીવવા પર.
બરાબર. સાચી સ્વતંત્રતા આમાં છે એમ કેમ્યુ કહે છે. ચોથું છે જુસ્સો અને માત્રાત્મક નીતિશાસ્ત્ર. જીવનને શક્ય તેટલું વધુ જીવવું, અનુભવોની સમૃદ્ધિ અને વિવિધતાને અપનાવવી.
કોઈ એક સાચા અનુભવ પાછળ પડવા કરતા ઘણા બધા અનુભવો લેવા.
હા. અને છેલ્લો, પાંચમો મુદ્દો, જે સિસિફસ પાસેથી મળે છે, ચેતના અને સ્પષ્ટતાની શક્તિ. પોતાની સ્થિતિ વિશે, પોતાની મર્યાદાઓ વિશે, જગતની ઉદાસીનતા વિશે સભાન રહેવું એ જ નિરર્થક વીરતાની ચાવી છે. સિસિફસ સુખી છે કારણ કે તે સભાન છે.
આત્મજાગૃતિ જ આપણને ગમે તેવી પરિસ્થિતિમાં પણ માર્ગ બતાવી શકે છે. આ પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ છે જે મનમાં રહી જાય એવી છે.
હા, ચોક્કસ. જેમ કે પેલી શરૂઆતની જ વાત જે આપણે કરી, ફક્ત એક જ ખરેખર ગંભીર દાર્શનિક સમસ્યા છે અને તે છે આત્મહત્યા. આ સીધું જ જીવન જીવવા યોગ્ય છે કે નહીં એ સવાલના મહત્વ પર ભાર મૂકે છે.
અને નિરર્થકતાની પેલી સ્પષ્ટ વ્યાખ્યા, નિરર્થકતાનો જન્મ માનવીય જરૂરિયાત અને જગતના અતાર્કિક મૌન વચ્ચેના આ સંઘર્ષમાંથી થાય છે. આ યાદ અપાવે છે કે તે એક સંબંધ છે, એક ટક્કર છે.
અને અલબત્ત પેલું સિસિફસવાળું વાક્ય, શિખરો તરફનો સંઘર્ષ જ માનવીના હૃદયને ભરી દેવા માટે પૂરતો છે. આપણે સિસિફસને સુખી કલ્પવો જોઈએ. આ ખરેખર પુસ્તકનો હાર્દ છે. સંઘર્ષમાં અર્થ, સંઘર્ષમાં જ સંતોષ.
હવે સૌથી અગત્યની વાત, આ બધા ઊંડા, કદાચ થોડા ભારે લાગતા વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે લાગુ પાડી શકીએ?
એક રીત તો પેલી સિસિફસવાળી જ છે. આપણા જીવનમાં જે કામ પુનરાવર્તિત હોય, કંટાળાજનક લાગતો હોય, પછી એ ઓફિસનું કામ હોય કે ઘરનું, એને સિસિફસના પથ્થર તરીકે જોઈ શકાય. પણ મહત્વનું એ નથી કે કામ ક્યારે પૂરું થશે, પણ એ છે કે આપણે એને કઈ રીતે કરીએ છીએ.
આપણી ભૂમિકા ભલે ગમે તે હોય, પણ આપણો ગોલ એને સભાનતા અને ગૌરવથી કરવાનો હોઈ શકે. પ્રયત્નમાં જ ગૌરવ શોધવું.
બરાબર. બીજું, વર્તમાનમાં જીવવાની કોશિશ કરવી. ભવિષ્યની બહુ ચિંતા કે ભૂતકાળનો બહુ અફસોસ કરવાને બદલે અત્યારની ક્ષણ પર ધ્યાન આપવું. આપણી આસપાસની નાની નાની બાબતો, સંબંધો, અનુભવોને માણવા, માઇન્ડફુલનેસ જેવી વાત.
ત્રીજું, એક પ્રકારની પ્રમાણિક સ્થિતિસ્થાપકતા કેળવવી. મુશ્કેલીઓ આવે ત્યારે ખોટી આશા કે ભ્રમમાં રાચવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને હિંમતથી તેનો સામનો કરવા. આ સ્વીકૃતિમાંથી જ એક પ્રકારની શક્તિ મળે છે.
ચોક્કસ. અને ચોથું, પેલો જે સતત બોજ રહે છે ને, મારા જીવનનો હેતુ શું છે, મારે શું કરવો જોઈએ, એ દબાણમાંથી થોડી રાહત મેળવવી. કદાચ કોઈ એક જ પૂર્વ નિર્ધારિત હેતુ નથી.
આપણે જાતે જુદા જુદા અનુભવો લઈને, જુદા જુદા શોખ કેળવીને આપણા પોતાના અર્થનું નિર્માણ કરી શકીએ છીએ.
બરાબર. કોઈ એક જવાબ નથી, જીવન એક પ્રયોગશાળા છે.
આખી ચર્ચા પછી મારા માટે વ્યક્તિગત રીતે જે વિચાર સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો તે છે સભાનતાની શક્તિ. સિસિફસનું પોતાની સ્થિતિ વિશે જાગૃત થવું અને એમાંથી જ સુખ અને ગૌરવ મેળવવું. આત્મજાગૃતિ ખરેખર આપણને મુક્ત કરી શકે છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ.
અને મને પેલી આશાથી મુક્તિવાળી વાત વધુ ગમી. શરૂઆતમાં કદાચ થોડી નકારાત્મક લાગે, પણ ઊંડાણથી વિચારીએ તો એ વર્તમાનને વધુ પ્રામાણિકતાથી, વધુ તીવ્રતાથી જીવવાની ચાવી આપે છે. અને એ કે આપણી ભૂમિકા ગમે તે હોય, આપણો ધ્યેય એને શ્રેષ્ઠ રીતે સભાનતાથી નિભાવવાનો હોઈ શકે છે.
તો ટૂંકમાં કહીએ તો કેમ્યુનો સંદેશ એ નથી કે જીવનનો કોઈ તૈયાર અર્થ શોધી કાઢો, પણ સંદેશ એ છે કે અર્થ શોધવાનો નથી, એ બનાવવાનો છે.
હા, આપણા સંઘર્ષમાં, આપણા બળવામાં, આપણી પસંદગીઓમાં, આપણી જાગૃતિમાં સાચું માનવીય ગૌરવ ભાગ્યનો સામનો હિંમત અને સ્પષ્ટતાથી કરવામાં રહેલું છે.
વેલો સુખી સિસિફસ આપણને એ જ યાદ અપાવે છે, કદાચ શિખરો તરફનો સંઘર્ષ જ પૂરતો છે.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.